ચડાય નતા, બે સંતો એ વાતો કરી છે. ઘનશ્યામ બાપા ને અમને નહી વાત કરી, પાકા રંગ ની વાત કરી, ના કરી, નથી કરી નઈ. આ તમે જે અમને બધી રજૂઆત કરી એક એની અંદર થી આપણે બધું ખબર પડે છે કે કેવી રીતે રંગ ઉતરી જાય છે. નાના હોય ત્યારે કોઈ જવાબદારી હોય નહીં આપણે, રમવાનું કે મંદિરમાં જવાનું હોય કે જે હોય તે કરીએ, ભણવાની જવાબદારી પણ ઓછી, પહેલી બીજી ત્રીજી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી દસ ત્યાં સુધી બહુ આપણે બધે બધો ટાઈમ મળે જાય. પછી ટાઈમ મળે નહીં પછી કોલેજમાં જઈએ એટલે વધારે ટાઈમ લેવો પડે, ત્યાં પછી ટાઈમ ઓછો મળે, અને ત્યાર પછી આપણે ભણ્યા પડ્યા પછી સંસારમાં પડ્યા એટલે આપણે પછી ઉપાધિ વધે ને. પહેલા આપણા બે પગ હતા, પછી મોટા થયા ને કોલેજમાંથી પછી લગ્ન થયા એટલે ચાર પગ થયા, જવાબદારી વધી ને. અને પછી પાછું આ હું આવું આ કરે છે ને હજુ જોઈને એ પાછું હજુ મૂકતો નથી, આ નજીક જ રાખ્યો, વાત સાંભળવાની છે એને મૂકવાની વાત છે, તરત કને લઈને બેઠો છે. એટલે એની ચિંતા થાય કે ના થાય એટલે એને લઈને આપણે આ છે. એટલે છ પગ થયા અને છ પગની જવાબદારી છે એટલે બધું કામ કાજની અંદર વ્યસ્ત હોય. અને ધીરે 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 શું થયું કે સત્સંગ સાતો ગયો અને વ્યવહાર પ્રધાન થયો, જગત પ્રધાન થયું, બધાની જોડે મળવું અડવું બેસવું જવું, પછી બધા ઘણા પ્રસંગોમાં જવું પડે, આવું બધું આપણે ચાલુ થઈ ગયું. એટલે કરીને આપણો સત્સંગ ઝીરો થઈ ગયો. શું થયું? 100% હતો એનો ઝીરો થઈ ગયો, અને જગત ઝીરો હતું એ 100%, અને 100% તો ઝીરો થઈ ગયું, અને ઝીરો વધી ગયું 100% થઈ ગયું, અને પેલું આપણે 100% તે ઝીરો થયું. એટલે કહેવાનું શું છે કે આપણા જે જાનપણું જેને કહેવાય છે કે સત્સંગ એ આપણે શિર સાથે હોવો જોઈએ. જે વ્યવહાર કંઈ આપણે એકલા કરતા નથી, વ્યવહાર બધી નિયમ કરે છે. આગળ એ બધા ઘણા મોટા દ્રષ્ટાંતો ભાગવત રામાયણ અંદર છે, મારાના વખતમાં છે, બધા એવા ગ્રસ્તો પણ થઈ ગયા છે, એવા યુવાન ભાઈઓ પણ થયા છે, અને પોતાનો વ્યવહાર કરતા હતા પણ છતાં વ્યવહાર સત્સંગ ગૌણ નથી થયો, બધું કામ થઈને આટોપી લે, અને ઘરની અંદર પણ પોતે બહુ સારી રીતે સત્સંગ જોડે પછી વાંધો ના આવે. પણ સત્સંગ ઘસાયો છે એટલે પછી બીજા વિચારોમાં ચડી જવાય, મારે ચિંતાઓ બધી થાય છે. એટલે આગળના ભક્તો બધા ઘણા થઈ જાય છે તો પણ એમને વ્યવહારે હતો ને બૈરા છોકરાએ પણ હતું, છતાં પણ એ સાચું છે ને એ સાચું છે અને બધું થયું છે. કારણ કે યુવાની છે ને યુવાની એટલે યુવાનની અંદર ખનિજની અપેક્ષાઓ હોય, ઘણું બધું બહારનું પછી જોવાનું માનવાનું, મિત્રો મળી જાય, દોસ્તો મળી જાય, બધા. પણ આપણામાં જો સત્સંગ દ્રઢ થયો હોય તો પછી આપણો રંગ ઉતરે નહીં. કારણ સત્સંગ છે એ સુખદાય છે, સત્સંગ છે મોક્ષનું દ્વાર છે, ભગવાન થકી સુખ છે, માટે એ તો મુકાય જ નહીં. એવી દ્રઢતા પાકી થઈ ગઈ હોય તેને પાકો રંગ ચડ્યો હોય એ પછી એ રહે જ, લાલ પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય, બાકીના બધા મેળવણીથી થાય. લાલ પીળો ને વાદળી આ ત્રણ રંગ છે એ મૂળ છે, એ રંગ ચડ્યા એ તો રૂબડે લગાવો એ ઉતરે નહીં, ગમે એટલું ધોઈ નાખો, સાબુ ગાળો, વોશિંગમાં મોકલો, બધે મોકલો, પણ એ મૂળ પડે લે નહીં, એક એમને એમ જ એ કપડા ઉપર રહે, બાકીના જે મેળવણીથી રંગ થયા હોય એ ઉતરી જાય, ધોવો એટલે સાફ, પછી એમાં રહેતો નથી. એમ આપણે પણ સત્સંગનો રંગ છે મૂળ રંગ છે, ભગવાનનો રંગ એ મૂળ રંગ છે. એ રંગ જો આપણે બરોબર લાગી ગયો હોય તો પછી ગમે એટલા વ્યવહાર કરીને ગમે એટલું મોટું રાજ કર્યા છે તો પણ એ લોકોએ વ્યવહાર રાજે ચલાવ્યા છે અને સત્સંગ પણ રાખ્યો છે. બધા હરિભક્તો થઈ ગયા એને પણ આપણે જોયા છે, અહીંયા પણ તમે જોતા હશે જેને ખરેખર સત્સંગ લાગ્યો છે એ પછી મોરો ના પડે, એમાં સત્સંગના ટાઈમમાં જવું, પૂજા કરવી, પૈરા છોકરા હોય તો એની સંભાળ પણ રાખે, ધંધાની પણ સંભાળ રાખે, પણ સત્સંગ એ મનમાં પહેલો હોય કે પહેલું એ પછી પહેલું, કે પહેલા ઉઠીને તરત ભગવાનની પ્રાર્થના કરીને પૂજા જ કરવાની હોય, એમાં ફેરફાર ના થાય. આપણે ટાઈમ કર્યા ભગવાનનો ટાઈમ હોય, વહેલા જવું પડતું હોય તો જરા 5 મિનિટ 10 મિનિટ વહેલા ઉઠવાનું, પણ એમાં ફેરફાર નથી કરતા. આપણે ઉઠવાનો મોડો ટાઈમ રાખીએ કે 7 વાગે જવાનું હોય તો પછી મોડા ઉઠીએ તો પછી દોડાદોડ કરવી પડે, પણ મારી પૂજા છે મારે કરવી છે તો થાય. તમારે એટલે છોકરાને નાનપણથી આ બધા સંસ્કારો હોય છે એટલે બરાબર કરે છે, પણ જો એવો રંગ કાયમ એને રહે તો પછી મોટો થાય અને સંસારમાં પડે તો એને વાંધો આવે નહીં. એ ઉઠીને પહેલી પૂજા પહેલી જ અંબારે, પૂજા કર્યા પછી પોતે બીજા કામમાં જાય, પોતાનો વ્યવસાય કરવો જોઈએ. ગુણાતાન સ્વામીએ વાત કરી કે આ જીવ છે એ દેહનું ભજન કરે છે. શેનું ભજન? દેહનું. દેહ એટલે આપણો આ દેહ છે ને, આ દેખાય છે બોડી, એ આપણો દેહ છે, એનું ભજન કરે છે. પ્રવાસીઓને શું કે સવારે પથારણથી ઉઠે ત્યાંથી એ જરા ચા લજઘરી બનાવી દેજો, સારામાં સારી ચા તૈયાર કરો. હવે પથારીમાંથી ઉઠ્યો છે અને પહેલું ચા એટલે દેહનું ભજન થયું નહીં, ચા પીશ તો જ મને બાથરૂમમાં આવશે, કંઈ પણ આવશે નહીં, એ ચિંતા સાથે ઉઠે છે. એટલે પછી એને પછી એ જ સાંભળે દેહની જ વાત હોય, પછી દેહ કર્યા પછી પાછો નાસ્તાની વાત કરે કે નાસ્તો જરા સારો બનાવ્યો, એટલે એ પણ દેહનું જ ભજન થયું. એટલે આ બધું પછી ચાલે છે. પછી ટેલિફોન આવે, પછી રેડિયો વાગે, ટીવી મૂકે, બધું જોવાનું, એમાં કંઈ ભજન કીર્તન એ તો મૂકે તો સારી વાત છે, પણ બીજું જે દુનિયાની વાતો હોય એને જોવાની થાય કે આ ચેનલમાં કઈ વાત આવી, આ ચેનલમાં કયું આવ્યું, આ ચેનલમાં કયું આવ્યું, બધું જ આવ્યું છે, દૂર છે, એમાં કંઈ જોવાનું નથી. પણ આપણને એનો વાત કે આ ચેનલમાં શું હોય, બધું આવ્યું છે પણ આપણા અંગનું નથી આવ્યું. એટલું આપણે જોઈએ કે બીજું સમાચાર બીજું ત્રીજું આવતો હોય પણ ઘણું અશ્લીલ આવે છે. હવે એ જોઈએ એટલે પછી આપણા વિચારો પલટાય કે ના પલટાય. સત્સંગ થયો પણ એ આજ્ઞા વિરુદ્ધ થયું કે ભગવાનની આજ્ઞા નથી, જોગીમાંને ગમતું નથી, તો પછી એનો વિચાર પહેલો આવવો જ ના જોઈએ. પહેલાં ઉઠીને તો તરત ભગવાનની પથારી બેસી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તમે મારા ઉપર દયા કરી છે, મને ઊંઘમાંથી જગાડ્યો. ઊંઘમાંથી આપણે ઘણા સમય કહ્યું ને ઊંઘમાં જવું હોય તો આપણી વેતે જવાય નહીં, ઘણા આખી રાત આ રોટે સામ ઊંઘની ગોળીઓ લે છે તોય ઊંઘ નથી આવતી. બંગલો સારો હોય, ઠગઝગ ઝાક ઝકામાં હોય, મળ્યા એટલું સરસ મેં ડેકોરેશન કર્યું હોય અને બધી સરસ રીતે પગલગને પણ રૂપિયા જડ્યા હોય, હીરા જડ્યા હોય, એવો સુંદર બનાવ્યો હોય, પણ ઊંઘ ના આવે. પૈસાથી વધારે કિંમતી વસ્તુ આપણે ખરીદી શકીએ પણ ઊંઘ ના આવે. એમાં તારે કહેવાનું શું છે કે આ જે વસ્તુ છે બધી એની દ્રષ્ટા, તો પેલું આપણને કહે આપણે જરા મોટા થયા એટલે આપણે આવી બધી વસ્તુ જોઈએ, આ વસ્તુ આપણા ઘરમાં વસાવી જોઈએ, પેલાના ઘરમાં છે આપણે ના, તો આપણે જરા એ નીચા ગણાઈએ, આપણે આપણું પોઝિશન જરા ડાઉન થઈ જાય. એટલે નથી ડાઉન થવાનું, તો ભગત થાય એ જ મોટા મોટું આપણું પોઝિશન છે. પણ જગતની વાતની અંદર આપણે જગતની હારે રહેવા પ્રયત્ન કરીએ, જગતની હારે રહેવાનું છે, આપણું એક કરવાનું છે, પણ બધું વધારે પડતા એની અંદર જો આપણે કરવા જઈએ તો પછી એ ખાવામાં ને પીવામાં ને હરવામાં ને ફરવામાં ને બધું એમાં થાય. ધંધામાં પછી લાગી જાય, ધંધો કરવાનો છે. 8 કલાકની નોકરી છે બધાની, નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય 8 કલાક હોય. કોઈ બધી વધારે પૈસા લેવા હોય તો ઓવર ટાઈમ પણ કરે છે અને ધંધાવાળા પણ દુકાન 1 કલાક 2 કલાક મોડી બંધ કરે છે. એ આપણે શું જગતનું આસક્તિ કે વધારે પૈસા મેળવે એટલા માટે, પણ આપણે જરૂર છે એટલું જો આપણને ખ્યાલ હોય કે આપણે આટલી 12 મહિને કમાણી આવે એમાંથી આપણો નિર્વાહ થઈ જાય છે તો પછી ભગવાનને ભૂલવાની વાત ના થાય, તો તરત ટાઈમે ભગવાનને ત્યાં મંદિરે જવાય એ બધું થઈ જાય. પછી સાંજે આપણે મંદિરમાં જઈએ, કથા વાર્તા આપણે આરતી થાય, પછી ઘરમાં પછી આરતી થાય, એ ટાઈમ બધા હચવાઈ જાય. હવે રાત્રે પછી શું થાય કે ઓફિસેથી આવીને કે દુકાનેથી આવીને વળી પછી રાતના પાછા પાર્ટીમાં જાય, એ તો નકામો ટાઈમ છે ને. આ બધી વસ્તુનું જાનપણું રાખવું જ પડે આપણે કે આપણે સત્સંગી છે, આપણે ભગવાનને રાજી કરવા છે. આ દુનિયાને તો રાજી કરીને આવ્યા છે, હજુ પૂરું થયું નથી. જે સ્વામીએ કહ્યું ને કે આ જીવ તો મોટો રાજા, ચક્રવર્તી રાજા થયો છે. આપણે યોગેશ યુ અન્ડરસ્ટેન્ડ, ઊંઘ આવી ગઈ કે તું અત્યારે તો અહીં બેઠો છે પણ તું મોટો ચક્રવર્તી રાજા. એક વખત સમયમાં થયો, 84 લાખ જાતના દેહ છે ને, એમાં એક વખત તું મોટો ચક્રવર્તી રાજા એટલે આખી દુનિયાનો રાજા. આ બધું દુનિયાનો બધું તારું જ હતું, હજુ તે કરી ને બધું ત્યાં ભોગ્યું કે ના ભોગ્યું. બધું રાજપાક હોય એટલે ગમે એટલી બધી સાહેબી બધી ભોગવી હોય. પેલા પ્લેન આપણે ત્યાં હોલાનો જ પ્લેન આપણે હોય, પૂરા જાંબુ ને જાંબુ બધું હોલાનું હોય. લંકાની હોલા હતી રાવણને, રાવણ છે ને એને લોકો લંકાની હોલા કહે છે. એનો મહેલ બધો હોલા હતી, હીરા માણેકથી જરવાથી ભરેલો, ત્યાં જડેલો દિવાલ બિવાલ બધું. એટલે એવી સાહેબી હતી પણ છતાં ગયો સત્સંગ એને નહોતો તો ગયો, ક્યાંક ખબર જ નથી. આજ કોઈ યાદ કરતું નથી. અને હનુમાનજીને યાદ કરે છે, વાનર હતા, સાહેબી હતી, અને મોટો હોદ્દો હતો. રામ ભગવાનની સેવા કરી, ભગવાનની આજ્ઞા પાડી અને એક રહે કેમ રહ્યા, અને રામ સિવાય કોઈ પ્રાધાન્ય ન થયું જગત, એક સેવામાં લાગી ગયા. તો આજે બેઠા છે ને આપણે હનુમાનજી છે, આપણે કેટલા વર્ષો થઈ ગયા તો પહેલાં બેસાડીએ. તો શું એ ભક્ત થયા, એને રંગ ચડેલો ઉતર્યો નહીં, રામનો ભગવાનનો રંગ ચડે ઉતર્યો નહીં ઠેર સુધી, કે ભગવાન થકી જ આપણે સુખ છે ને ભગવાન વસ્તુ છે એ જ સાચી છે. તો દુનિયાની ગમે એટલી 9 લાખનો હાર સીતાએ આવ્યો તો સીતાએ ભલે વાનર આપણે હનુમાનજી છે ને એક મિનકા તોડીને મારા જેવું એટલે બધાથી તોડીને નાખી દે. તો સીતા કહે છે અને વાનર છે ને આને શું ખબર કે કેટલી કિંમતી વસ્તુ છે, વાનરને બીજી શું ખબર હોય એના મનમાં એમ. પણ પછી કહ્યું કે હનુમાનજી તમે આમ કેમ કરો છો, આ વસ્તુ સાચી છે એને તોડી ફોડી નાખી દો. તો એમાં રામ છે એ હું જોઉં છું. શું છે કે એની અંદર રામ છે, રામ નથી મારે એનું કામ નથી. આપણે શું છે કે રામ તો આવશે પણ આપણે અત્યારે આટલો સરસ હીરાથી જડેલો હાર એને કંઈ નાખી તો દેવાય, એને રાખીએ. હનુમાનજી એને નથી રાખ્યો કારણ કે રામ પ્રધાન હતા, રામ સિવાય બીજી કોઈ વૃત્તિ હતી નહીં. એમ આપણે બધા દાદા ખાતે બધા ભક્તો થઈ ગયા છે. જે ભક્તો થઈ ગયા, પલ્લાદ હતો તો પલ્લાદને જો એક જ રત્ન કહે ભગવાન, એનું જ ભજન એનું જ રટન કર્યું. ભલે દુઃખ આવ્યું તો પણ એ નાનો હતો પણ નાનપણથી પણ એનો જે રંગ કર્યો એ ઉતર્યો નહોતો. એક ધારું જીવન એનું રહ્યું, વ્યવહારે કર્યા છે, બધું કર્યું છે. તો એવી રીતે છે તો એને આપણે સંભાળીએ છીએ કે જે ભગવાન માટે જીવન જીવાય. બાકી તો કરોડપતિના ઉદ્યોગપતિ થયા છે, ગયા ક્યાંય ગયા ખબર નથી પડતી. દેખાય દુનિયામાં એનું નામ આવે કે આ કરોડપતિનું નામ આવે છે ને બધાને, ફલાના ભાઈ કરોડપતિ, ફલાના ભાઈ કરોડપતિ. હવે એ થવામાં આખી જિંદગી જાય અને કોઈ પૂછતું નથી ગયા ક્યાં ગયા એ. પણ જે ભક્તો થયા, નાની સવરી મિલરી હતી એ ભક્ત થઈ તો એનો રામાયણમાં નામ આવ્યું, શાસ્ત્રોમાં નામ આવ્યું. તે ભક્ત થયા, સંગ્રામ વાઘરી છે એ વાઘરી હતો પણ ભક્ત થયો તેનું નામ આવ્યું. કારણ કે એને શ્રીજી મહારાજને ઓળખ્યા અને શ્રીજી માનો રંગ લાગ્યો એ પછી ઉતર્યો નહીં. અને સોનું રસ્તામાં પડેલું હતું, સાંકળું દુકાળ પડ્યો હતો અને સુરત જતા હતા. ઉનાળાનો ટાઈમ હતો, પતિ પત્ની ગઈ ગયા તો જતા હતા તો રસ્તામાં સોનાનું સાંકળું પડ્યું. એક જાન જતી એને છોકરાને પહેરાવે પગે, એ બધા ઉત્સાહમાં ઉત્સાહમાં કંઈ પડી ગયું. એ રસ્તામાં પડ્યું તો આ બે જણા જાય છે અને આગળ એ ભાઈ વાઘરી છે ને એની પત્ની દોરી દૂર છે. પેલા એ નીચે જોયું કે આ સોનું છે. એને શું થયું કે મારે સ્વામિનારાયણનો વર્તમાન છે, હું સ્વામિનારાયણનો ભગત થયો. પહેલાં તો હું ચોરી કરતો હતો, જૂઠું કરતો હતો, ડાગ્યા કૂતરા રાખતો હતો, સસલા પકડતો હતો, સસલા મારીને ખાતો હતો, એવા ડાગ્યા કૂતરા બધા તૈયાર કરીને લોકોને આપતો હતો, વેચતો હતો, એવો મારો ધંધો હતો. પડી વસ્તુ મૂકે નહીં, એને જાણ્યું કે આ વસ્તુ મારે લેવી છે, ચોરી કરીને ગમે ત્યાંથી લઈ આવે એવો ડાગ એવો માણસ હતો. એને સત્સંગ થયો ત્યારથી તે સંતો વર્તમાન આપ્યો કે આપણે આજથી ચોરી કરવી નહીં, જૂઠું કરવું નહીં, કોઈનું પડી વસ્તુ લેવી નહીં, આ બધા નિયમ આવ્યા. તો એને આવી વસ્તુ દુકાળ જેવી વસ્તુ છે, ખાવાનું નથી, એને માટે મજૂરી કરવા સુરત જાય છે અને રસ્તા મળેલી વસ્તુ લેતા નથી. જો એ રંગ લાગ્યો કહેવાય એને અડે જ નહીં, એના પછી પત્ની એ જોયું કે નીચે વાળી રીતે શું નાખ્યું, પછી ડગલો કરેલો તો પછી આગળ જઈને થોડો વિષમો ખાવા બેઠા. ત્યારે પત્નીએ પૂછ્યું કે ત્યાં પછી ધૂળ તમે જે વાળી નીચે એ શું હતું તમે ધૂળ વાળી? તો કે હું ત્યાં આગળ એક જાન જતી એનું સાંકડું હતું એ પડ્યું હતું, એટલે મને જોયું એટલે વિચાર આવ્યો. પણ મને વિચાર આવ્યો કે આપણે સ્વામિનારાયણના નિયમ છે એટલે આ લેવાય નહીં, ભગવાન નારાજ થાય, ચોરી થાય એટલે ભગવાન નારાજ થાય. મેં લીધું, પણ તારું સ્ત્રી છે એટલે સ્ત્રીનો સ્વભાવ છે જે થાય, લાવું લઈ લે પડી વસ્તુ ક્યાં કોઈ ધન્યાથી કહેવાય? ધન્યાથી વસ્તુ ના કહેવાય, રસ્તામાં પડી એ વસ્તુ કોઈ એનો ધણી તો છે જ નહીં, તેમાં લઈએ કઈ ચોરી કહેવાય? હે કહેવાય? તો સત્સંગનો રંગવાળો લાગવાનો એમ વાંધો નહીં, કારણ કે એ વસ્તુ આપણી નથી એમ, એ વસ્તુ આપણી નથી એટલે તમે લ્યો. કોઈ ધણી ધણીયાથી કોઈ નથી હો ગૌ સુધીમાં, પણ લઈએ છીએ, પણ મારી વસ્તુ નથી એટલે ચોરી. એટલે એમ કરીને એને કહ્યું કે ત્યાં તારો સ્ત્રીનો દેહ ને તું પાછી લઈ દે તો ભગવાન નારાજ થાય, આપણે સત્સંગી છે એટલે મેં ધૂળ વાળી. એની સ્ત્રી શું કહે છે? કરે છે ને આમ આખું છોકરું રડતું હતું ગ્રહપ્રધાન, ગ્રહ હે હોમ મિનિસ્ટર. એટલે હોમ મિનિસ્ટર કેમ કરવું પડે? આપણે હોમ મિનિસ્ટર કે આમ પકડો, અંગૂઠા પકડો તો અંગૂઠા પકડો, ઉભા થાવ તો ઉભા થાવ, હા પાણીની પાલો લાવો તો ચા મૂકી દો તો ચા, બધું આપણે કરવું પડે. એટલે દાસ થઈ ગયા આપણે એને. પણ એવો બેયને એવો સત્સંગ જો બરોબર કરી દો તો પછી તમારે બેને સુખ દુઃખ ને શું. પણ કહેવાનું શું કે આપણે પેલું સત્સંગ પ્રધાન થાય અને એવું થાય એટલે આપણે એને કંઈ કહેવાય નહીં, આ થાય નહીં, કહેવામાં શું બધું છે. તો કહેવાનું ભાગરી છે ન લીધો તો એની સ્ત્રી શું કહે છે કે આ તમે ધૂળ પર ધૂળ શું વાળે, સોનાનું સાંકડું એ તો મારે મન ધૂળ છે, અને ધૂળમાં લેવાનું કંઈ થાય મન કોઈ દિવસ? ધૂળનું લેવાનું મન ના થાય તો મારે તો ધૂળ છે. તો કહેવાનું શું છે કે આપણે બધા આટલા દાદા સત્સંગ કરીએ, પણ જો આ એક બધા આપણે નિયમો છે આવા આટલા જે થઈ ગયા, એ કહેવાનું શું કે ભરત લખાઈ ગયો, શ્રીજી મહારાજ એના ઝૂંપડામાં ગયા, ત્યાં એને મહારાજને રાજી કર્યા, એના બે પણ મહારાજને સેવીને રાજી થયા અને ધામમાં પામી ગયા. તો એ આપણા જીવનમાં ઘટતા આવો આખ્યાનો વાંચો છે કાંઈ એમને વ્યવહાર હતો, અને બિચારા એ તો કંઈક સગવડ નથી. આપણે તો બધું હોય તો પણ પછી એમાં વધારે વધારે ઊંઝા છે. પણ સ્વામી કહે છે કરોડ રૂપિયા મળે એનું શું ફળ છે? એનું ફળ ખરું કંઈ વધારે શું ફળ? એટલું જ કે બંગલો મોટો કરીએ, હીરા માનકથી જવાડી દઈએ, બે મોટરો સારી રાખીએ, સારામાં સારી કિંમતી વસ્તુ હોય, રોલ્સ રોયસની કહે એનાથી વધારે સારી અહીં કેન્ડી લેકર જે કઈ છે બધી ઘણી ઊંચ જાતી રહી, મોટો બે ચાર પાંચ એ વસાઈએ, કારણ કે આપણે કંઈ એવું છે ને કંઈ એની અંદર. પણ એની કંઈ જરૂર ખરી? તમે તમારે એક જોઈએ છે બેસવા માટે ગાડી જોઈએ છે, નાની લેતો હોય ત્યાં પોઝિશન આપણું એ થાય, પણ પોઝિશન તો ભગવાનની આજ્ઞા લોકો હોય તો પોઝિશન ક્યાં રહ્યું? કંઈ નાની મોટી આજ્ઞા જો લોકો ગઈ તો આપણું પોઝિશન રહે કંઈ? ભગવાનની આગળ આપણે સારા દેખાવ, દુનિયા આપણને સારા કે ભિખારી કે સૌકાર કે એની કોઈ પડી નથી. અને એ બધા ભક્તો થઈ ગયા એને બધું સહન કરવું પડ્યું, તો એને કંઈ એની પડી નથી. મને આ કહે છે ભગતડો કહે છે કે આવું છે કેમ છે, તો પણ એ લોકો પોતાની ભક્તિમાં છોડ્યા નથી. અને જે વસ્તુ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થઈ એનામાંથી નિર્વાહ કર્યો છે, એને એનો નિર્વાહ કરી લીધો છે. પણ પેલો આપણે મોહસ્વની અંદર જઈને જગતમાં આશક્તિ વધતી જાય, જેટલી આપણે ભૌતિક સુખો પ્રાપ્ત થાય એમાં આશક્તિ વધી, એટલે એમાં ને એમાં વિચાર આપણો રહે. સવારથી ઉઠીએ ત્યાંથી સાંજ સુધી, ઊંઘ આવે ત્યાં સુધી આપણને, તો શું એના વિચારો થયા કરે, અને એ વિચારોમાં આપણી જિંદગી પૂરી થઈ જાય. એટલે કરવાનું છે, વસ્તુ છે, મકાન છે, પૈસા છે, મોટર છે, એ બધું રાખો, પણ એ બધું એટલું બધું આપણે કિંમતી નથી રાખવાનું કે પાછું જાય ત્યારે દુઃખ થાય. પણ એ આપણે 5-25 હજારની ગાડી રાખી હોય તો કદાચ થાય તો ચિંતા નહીં, પણ 2 કરોડની રાખી હોય તો વાદો જતો તો દુઃખનું કારણ બન્યું. વધારે કિંમતી વસ્તુ વધારે દુઃખ કરે, અને પેલું ગયું તો ભલે ગયું એવું થાય કે ના થાય. ત્યારે કહેવાનું છે કે આપણે આવા મોહસ્વની અંદર અને બધી વસ્તુની અંદર આપણો ટાઈમ જાય છે, સમય જાય છે, અને એ શણગાર સજવામાં આખી રાતો રાચાય છે. પથારી પણ આપણે હુવામાં થાય કે આમ કરીએ પથારી હારી, આમ કથાય કેટલા હુવામાં છે ને, હુવાની સુતી ઘડી વિચાર કરે કે પલંગ આમ રાખ્યો હોય ને ઉસી તો સારી હું કહેવાય, તો એને કઈ એમ નહીં, તમે આમ કરો તો વધારે આવે, પછી કઈ આમ કરો તો વધારે ઊંઘ આવે, કે એમને કરતો સવાર થઈ ગયું, ફેરો તો ફેરો સવાર થઈ ગયું, એટલે પેલા કહે છે હાર વાતો સવાર થઈ ગયું, પથારી કરતો ક્યારે ઊંઘ ક્યારે આવે એવું છે. અને આપણે મહારાજના વખતના શિવરામ અરે માયારામ ભટ્ટ હતા, બહુ સારા સત્સંગી હતા, રામાન સ્વામી ગુરુના શિષ્ય અને મહારાજ વિશે અનન્ય ભાવ થયેલો, એવા તુષ્ટ અને બ્રાહ્મણ હતા અને બહુ સારા પવિત્ર. હવે એમને તો બ્રાહ્મણનો ધંધો, બ્રાહ્મણ શું કરે, બ્રાહ્મણ ભિક્ષા માંગે કેમ, લોકરાજ વેચે કે નહીં, લોકરાજ વેચીને પોતાનો નિર્વાહ કરે, એટલે બ્રાહ્મણ નતા એટલે બિચારા ભિક્ષા માંગે, કાઠિયાવાડમાં છે એટલે કઈ પૂછે કે ભાઈ ક્યાં ગયા, મેં આમ તો કે લોટે ગયા, લોટે એટલે સમજ્યા ગાજરું ગયા, એને લોટે શું કહેવાનું, ટોયલેટ ને, એટલે ત્યાં દેશમાં એવું બોલે ભાઈ ક્યાં ગયા છે કે લોટે ગયા છે, ગાજરું ગયા કે બાથરૂ નહીં, તો એ લોટે નહીં પણ બ્રાહ્મણ છે એ ભિક્ષા માંગવા જાય કાઠિયાવાડની અંદર, કારણ બિચારાની સ્થિતિ હોય પણ ભિક્ષા દરરોજ માગે, જે આવે એમાંથી પોતાનું એટલે લોટ આપે, લોકો ઘરે ઘરે માગવા જાય તો બાજરાનો લોટ આપે, ઘઉંનો લોટ આપે, એવું બધું આપે, ચોખા દાન આપે, ઘરે પછી પોતાના કુટુંબનો નિર્વાહ થાય ને એ કરે, એટલે એ બ્રાહ્મણો તો એ જ બિચારા કરતા, એટલે આ લોટ માગી માગી પૂરું થાય તો આપણી જિંદગી પૂરી થશે, બે પાંદડે થઈશું નહીં પણ કંઈક વેપાર કરીએ તો સારું સારું થાય, બે વેપાર કરે ને આપણે તમે થાય કે નોકરી કરી સારું, એમાં તો નોકરી મરી ગયા, કંઈ બે પૈસા ભેગા ને ત્યાં માટે સારામાં સારી મોટરો રાખવાનું બધું ઘણું મોટું વિચાર કરે, તો એવો વિચાર આપણને આવે. હવે એ વિચાર કર્યો એટલે એમાં ઉપાધિમાં પડે ને, પણ જેટલા નોકરીમાંથી જો આપણું પૂરું થતું હોય બહેરા કુટુંબનું અને બધે એમાં સગવડ થતી હોય તો બીજી જરૂર નહીં, જરૂર છે એટલું મેળવવું એને માટે, એટલે વિચાર આવે, એનાથી પછી આપણું વિચલિત મન થઈ જાય, એટલે કે હવે ધંધો કરો. બે ભાઈઓ ભેગા ગોવિંદરામ અને મયારામ ભટ્ટ બે રાત બેઠા સવારે આજે વારું કરીને બેઠા, એટલે વારું એટલે સાંજની શું કહો તમે, ડિનર કહેવાય, ડિનર એ બરોબર, આ તો બધું જુદું જુદું એટલે ખબર ના પડે, અમારે તો વાળું એને હાજનું વાળું કહીને બપોરે જમવાનું કહીને સવારનો નાસ્તો કહે, નાસ્તો ત્યાં આવે એને સમજવાનું નહીં ખેડૂત લોકોને, શિરામણ તો કાઠી દરબારો જાણે દરબારો એટલે કહેવાનું શું છે કે એવી રીતનું બધું હોય, અને અહીંયા તો બધું સવારનું બ્રેકફાસ્ટ એટલે એવું બ્રેકફાસ્ટ થઈ જાય, અને એ પછી બરોબર આમ તેમ કરું, પછી બપોરે લંચ કરવાનું લેવું. હવે આવી બધી ફેશનની જ વાત કરીને લંચમાં પાછું આ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, આ વાનગી જોઈએ, અત્યારે કેટલી જાતનું ખાવાનું, પેલું મદ્રાસી ને ચીનનું ને રશિયાનું ને એવી દરેક દગડી વાનગીઓ ખાવાની, મોટાકા વટાકા જેવું કહે છે ને તાકાબેલ, હવે એનાથી ભૂખ જાય છે, રોટલો ખાવ તો ભૂખ જાય, તાકાબેલા ખાવ અને એ થાય પીઝા ખાવ તો ભૂખ જાય છે, આનાથી ભૂખ જાય, ભૂખ કરવા માટેનું ખાવું છે, પણ આટલી મોંઘી મોંઘી વસ્તુ છે, આટલો પેલો પીઝા થતો હોય એક રોટલો નાનો કેટલા ડોલર આપો, હે 10 ડોલર આપે એક પીઝાના, હવે એટલા 10 ડોલરના તમે ઘરે બેહો તો 10 માણસ જમે કે ના જમે, જમી જાય, પણ પેલો બીજો છે એને ખાવે, ભૂખ ટાળવાનું છે, બીજું કંઈ છે નહીં, એટલે જે હોય આપણી સગવડ એક થઈને પણ ભૂખ ટાળવો છે, પેલો કઈ હોનાનો પોતે રોટલા કરીને ખાતો નથી, હોનાની કઢી કરીને કોઈ ખાતો નથી, એટલે આ શું આ બધો વિચાર આપણે પાછી વૃત્તિ વાળો છે, ભાઈ આપણે ખાવા માટે છે, પેટ છે એ ખાવા માટે છે, પણ ગમે તે નાખવા માટે નથી, ગાર્બેજ છે આ બધું, ગાર્બેજ છે જેવું બધું, આવું બધું કચ્છર ભેગો કરે ગાર્બેજ છે, મય ગયા પછી આગું પાછું થાય રોગ થાય તો એ ગાર્બેજ નથી, પણ આપણે ભગવાનની ભક્તિ કરવી છે, આપણું કાર્ય કરવું છે, એટલા માટે ખાવાનું છે, એટલે શરીર છે એ ખાવા માટે નથી, એના લોકો તો સવારથી મોડું ચાલુ છે ઘંટી, આ ખાઈને પેલું ખાઈને તે ખાઈને તો ચાલ્યા જ કરે, એટલે પેલું ના હોય તો પેલું રબરનું આવે છે ને એ ચાયા કરે, પણ મોડું ચાલુ રાખે, ઘંટી ફર્યા જ કરે અમને તેમ, એટલે શું એવું ખાવાની વૃત્તિ જ લે કે ભાઈ હવે ખાવું એક વખત બે વખત ખાવું છે તો ખાઈ લેવાનું, એવું કંઈ ના નથી, ભૂખ ટાળવા માટે ખાવાનું છે. પછી છાશ ને રોટલાથી પણ ભૂખ જાય છે, મિષ્ટાન ખાઈએ તો પણ જાય છે, ટાંકા ખાવાથી જાય છે, પીઝા માટે બધેથી જાય છે. પણ જે વખતે જે સમયે જે હોય એનાથી ચલાવી લેવું સંતોષ, તો આપણે ભગવાન ભૂલાય નહીં. એની પછી પાછો વ્યવસાય કરવો પડે બધો. એ છે સમય કપડાં પહેરવામાં પછી કેટલા 100 જાતના રાખે, સૂટ ભાઈ કોટ ઉટલું ત્રીજું ત્રીજું બધા કેટલા પૈસાદાર માણસ હોય ને, એટલે 100 જાતના કપડાં કબાટમાં ચાલે. પછી એને સવારે નાઈ ધોઈને પહેરવા જાય, આજે ઓફિસમાં જવાનું, કોઈને મળવા જવાનું, એટલે પછી પેલો પહેરે કે આ જાતનો પહેરે તો સૂટ થશે, ત્યાં જવાનું છે, ત્યાં આ જાતનો પહેરીએ તો ત્યાં મેચ થાય, પેલા જોડે બેસવાનું હોય, મોટા સાહેબો સાથે, એટલે એ રીતે વિચાર આપણે આવે. એટલે હોય એને જોઈ લે આ પહેરવું જોઈએ, સેટ ના થયું, બીજું ક્યાં સેટ ન થયું. અને હારામ હારી એ હોવા વધીને ફેરવી 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 કલાક કાઢે અને પછી પહેરીને જાય, અને પછી આવો મિત્ર મળે એને તો કે અલા યોગેશ આ તને સૂટ થાય એવું નથી, આ ક્યાંથી પહેરીને આવ્યો, કલાકની મહેનતનો મૂળ ઉતરી જાય. સારું મહેનત કરે છે તો હવે એના કરતા તું આવું પહેરીને જાય તો કોણ પૂછે છે, કોઈ આપણને પાછા કાઢે, અમે આ દેશમાં જ ફરીએ આખા દુનિયામાં, બરોબર કોઈ અમને કહે છે પાછા જતા રહ્યા, કોઈ ના નથી પાડતું, ફૂલ તો પરથી બોલા છે આવો પધારો, એટલે કઈ ચિંતા જ નથી. વસ્ત્ર ઓઢવું એ શરીરને ઢંકવા માટેનું છે, આપણું શરીર ઢંકાય આપણે આમ ઉઘાડા ના દેખાઈએ, ખરાબ ના દેખાય, એટલા માટે વસ્ત્ર પહેરવાનો છે. એ પછી તમારો 5 રૂપિયા વાર 50 રૂપિયા વારનું પહેરાય, પછી 100-200 રૂપિયાનું વારનું કઈ જરૂર નથી, આપણી સ્થિતિ પ્રમાણે. પણ ના પેલા આવું પહેર્યું છે તું એનાથી સારું લાવ, તો પછી દુઃખી થઈ જાય, હેરાન થઈએ, પ્રાણ થઈ. એટલે અમુક વસ્તુને આપણે જો આ સમજી રાખીએ તો ભગવાનમાંની વૃત્તિ આપણી પાછી ના થાય. ભગવાન પહેલી વસ્તુ સાંભળે, ખાવામાં પીવામાં ઓઢવામાં બેસવામાં ત્યાં આટલી બધી વસ્તુનો શું કરતા ના છે, ઓળી લીધું ચાલી નીકળી જાય. અમારા સંતો છે સવાર પૂજા કરીને હાલતા થયા, બીજું કંઈ પંચાત નહીં, અને આ ધોઈને હુકમી દીધું, બે દાડે પાછું પહેરીને ચાલતું થયું. તમારે 10-10 બધા કપડાં રાતે હોય, રાતનો ડ્રેસ, નાઇટ ડ્રેસ, પાછો ઓફિસનો ડ્રેસ, વ્યવહારમાં જવું હોય તો ડ્રેસ, લગનમાં જવું હોય તો ડ્રેસ, એટલા બધા ડ્રેસને શું કરવા જાય. ત્યાં લગનમાં જઈશો તો કોઈ પાછા કોઈ કરવાનું છે, 5 રૂપિયા ચાંદલો કરીને હાલો જાઓ, બીજું પૈસા કરવાનું હાલ્યા નહીં, માટે કોઈ પૂછતું નથી. અમે નથી ચાંદલો કરતા તો અમને પાછા સામેથી બોલાવો, અમે કંઈ ના ભાઈ અમે નથી આવું, તો કે ના તમે શું અહીં આવો, અમે સામેથી પૈસા મૂકીએ. પણ કહેવાનું શું છે કે આપણે આપણું કાર્ય કરવું છે એને માટે જવું, પેલો એવું નથી કે આ છે રૂપાળો જોઈને કંઈ આપણે કોઈ કશું વધારે આપી દેતા નથી. પણ આવી માન્યતાઓથી આપણો સમય એમાં ચાલ્યો જાય. પણ જો સત્સંગ જેને હોય એને એ વસ્તુનો એ નથી, જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં જે વખતે જે મળ્યું એનાથી સંતોષ, એનાથી નિર્વાહ કરીને ચલાવી લે. પછી છે તમારી સંપત્તિ સારે માર્ગે વાપરો, સારા કામમાં વાપરો, એનું ના નથી. પણ ખોટું પછી પાર્ટીઓમાં સારામાં સારી બાટલી એને જ લાવીને પાર્ટીમાં બધાને બેહાડક બેહોજો, દરેકને શિષ્ય આપી દે, હવે એને તો પૈસા ખર્ચ્યા પણ આપણું શરીર બગાડે, એટલે આપણે એ કંઈ લેવાય ખરું. સત્સંગ હોય તો પેલો વિચાર આવે કે અમારે આને અડાય જ નહીં, પેલો કહે છે ના જમ લ્યો ભાઈ, તો ઝેરની બાટલી આપે તો આપણે પી લઈએ, પોઈઝન પોઈઝનનું આપે પી લે, જરા તરત ના પાડી દે, ભગવો ગમે એટલો હોય ને મિત્ર હોય ને $1,00,000 આપી દે તોય ના પાડીએ, તરત ના પાડી દે, ત્યાં ખબર પડશે કે આ છે. એમ આપણે માટે એ વસ્તુ નથી, દારૂ નથી, મોસાર નથી, કંઈ નથી. અને આપણો નિયમ લોપાય જ નહીં, કોઈ દિવસ ના લોપાય ગમે ત્યાં ગયા હોય. ઘણા સત્સંગી આપણા છે, અહીંયા છે, છોકરાઓ પણ એવા ઘણા છે, તમે બધા બેઠા છે એમાં બધા ઘણા છે કે જે આ રંગે રંગતા નથી. આ તો એક તમે નાટક કર્યું, પણ તમે 2 જણા ડરતાવાળા છે, બધા ઘણા ડરતાવાળા બેઠા. એટલે આપણે આ એક વિચાર રાખીએ કે ભાઈ આપણે ભગવાનને રાજી કરવા છે, બધા શણગાર સજીને રાજી કરવાની જરૂર કંઈ નથી, જરૂર છે એ વખત કરીએ અને બધું છે. તો આવી રીતના આપણે છે, તો આવી રીતે જો આપણે બરોબર રીતે ભગવાનનું પ્રાધાન્ય પણ રહે એને માટે હંમેશા વિચાર કરો. ભગવાનને નથી ગમતું એ નથી જ કરવું. આપણે સહેજે સહેજે આ જગતના કાર્યમાં પણ શું થાય કે આપણે આપણા મિત્રને કોઈ વસ્તુ ના ગમતી હોય તો આપણે નથી કરતા, બરોબર. મિત્ર કહે છે નહીં આપણે નથી કરવું તો નહીં કરી લો. હવે એક મિત્ર જેવો માણસ છે એનું કહ્યું આપણે તરત ગણી જાય, અને ભગવાન જેવા આપણે આજ્ઞા કરે છે કે જોગી મહારાજ જેવા પુરુષ તો એનું નામ મનાય. કે સ્વામી તો કહે યાર, આપણે કઈ બધું એવું હોય એ એવી આપણી ગમતા આવી જાય એ નહીં થાય. સત્સંગ ખીર સાથે આપણે ખીરોમાં જવું નથી, પણ સો હતું એનાથી ઉપર જવું છે. અક્ષરધામમાં જવું છે, અક્ષરધામ. અને પછી આપણે ભજન તો ગાઈએ છીએ કે યોગી હવે આ જે વાત છે એ આપણી એવી દ્રઢ થવી જોઈએ કે કોઈ પણ વખતે પાર્ટીમાં જઈએ ને પેલા આપણો મિત્ર આપણને કંઈક ના લ્યો ભાઈ તારે પીવું તો પી, મારે પીવું નથી, હું મારો નિયમ છે. અરે પીવું મને જ્યુસ આપ, મને વેજીટેરિયન જમવાની ડીશ લાય એની મેં તે આપશે. કેટલીક વખત ધંધાની દ્રષ્ટિએ લોકો પીવે છે કે એ રૂપિયા સાથે ધંધો કરતા હોય તો એ આપણો ધંધો સારો ચાલે, પણ ધંધામાં એને પૈસા કમાશે ને તમારે કમાવશે. એટલે બેને ધંધાની ગરજ છે નથી, એટલે એને લઈને આપણે આપણો નિયમ ન ચૂકવું જોઈએ. આપણી ટેક જે લીધી છે, આપણે જે કર્યું છે એ બરોબર રાખવું જોઈએ. આપણો ધર્મ જે છે, આપણો જે સ્વામિનારાયણ ભગવાને આપણને ધર્મ આપ્યો છે, એ ધર્મ આપણો દ્રઢ રહેવો જોઈએ. દરેક નાના મોટા ભાઈ ભાઈ બધાએ આની અંદર એવી દ્રઢતા રાખવી જોઈએ કે એમાં ફરી ફેરવણી થાય નહીં. નહીં એટલે નહીં ગમે એટલો, તો એનાથી કંઈ દેહ પડતો નથી, દેહ પડી જવાનો પણ નથી, દુઃખ આવવાનું પણ નથી. આ તો એક ન ખાઈએ તો એક મિત્ર નારાજ થાય, હવે એવા નિત્ર કેટલાય આવીને ગયા. મેં કહ્યું મોટો આપણો રાજા થયો હોય છે, કેટલા મિત્રો થયા અને કેટલા એ બધા નારાજ થાય તો શું છે, એનાથી મોક્ષ છે, એનાથી કલ્યાણ છે. કલ્યાણ મોક્ષ ભગવાનના થકી સંતની છે. ચાર વેદ ખટશાસ્ત્ર 18 પુરાણ સર્વમાં એ જ વાત મહારાજ પોતે લખે છે કે ચાર વેદ એટલે જાણો છો, સત્યુગ દ્વાપર ત્રેતાને કરી આ ચાર યુગ છે. હવે એની વાત ચાલી, એની અંદર ભગવાને વેદ આપણે ભગવાને આપ્યા છે વર્ષો પહેલા. હવે એ વેદ છે ઋગ્વેદ કહે છે, અજુર્વેદ, સામવેદ, અથર્વેદ, આ ચાર વેદ છે આપણા. હવે એ આપણને કોઈને ખબર છે, પણ વેદોમાંથી આપણા શાસ્ત્રો અને આપણે આ બધી જે રીતિ સ્થિતિ ભણીએ છીએ, અને માં કહેવાય ને બેન કહેવાય ને પત્ની કહેવાય ને છોકરી કહેવાય, આ ભાઈ કહેવાય, આ કાકો કહેવાય, મામો કહેવાય, આ બધું જે છે એ આપણે કોને શીખ્યું શાસ્ત્રોથી, એમાંથી આપણે જ્ઞાન આવ્યું છે. પણ હવે એ વસ્તુને આપણે ભૂલી જઈએ પછી કરીએ તો એ બધું શાસ્ત્રો છે એને આપણે બરોબર અભ્યાસ કરવાનો. પણ એ શાસ્ત્રોને જ આપણે ખબર નથી, રામ કોણ થઈ જાય એની ખબર ના હોય, બધું જ આપણે વાંચો. એમ સત્સંગમાં તમે આવો તો આ બધી બધી વસ્તુ તમે ભણો છો, ગણો છો, આ બધા સંવાદને કરો છો, થાય છે ને. આપણે ભગતજી મહારાજ ગુણા છો એ કોણ છે એની તમને ખબર થઈ, ભગતજી મહારાજ કોણ છે, શાસ્ત્રી મહારાજ કોણ છે, એ છે 500 સંતો થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, એમના મુક્તો થઈ ગયા, રામ કૃષ્ણના અવતારો થઈ ગયા છે, આ બધું તમે અહીંયા આવો છો તો તમને ખબર પડી. પણ જગતની અંદર કોઈ ખબર પડી છે એટલે શું, કે આપણે આપણી વસ્તુને ધર્મને જાણીએ તો આપણો ધર્મ શું છે એનું પાલન આપણાથી થાય. એને જાણતા ના કે આવું તો ચાલે થઈ જાય, પણ ન જ ચાલે. આપણો ધર્મનો જે નિયમો છે ન ચાલે, ભગવાને આજ્ઞા કરી છે એ ન ચાલે. આપણે લોકોના હિતે કરીને, એકબીજાના હિતે કરીને ગમે તે વસ્તુ આપણે લઈ લઈએ, એને રાજી કરવો, પણ એ ગમે તો ઝેર આપે તો કંઈ લેતા નથી, એમ આપણે એમ સમજીને એનો ત્યાગ કરવો જોઈએ. અને આપણે પોતે એટલે દ્રઢતા જોઈને મદદ કરે, તમારી દ્રઢતા છે ભગવાન મદદ કરે છે. પણ પેલો રંગ જે ચડ્યો છે એ રંગ આપણો ઉતરે નહીં, તો જે કરી નાખ્યો તો ઉતરી ગયો, શું ખાઈ લીધું, પાર્ટીમાં જઈને આ કરી લીધું, આપણો ધર્મ ચૂકી ગયા, ન કરવાનું કરી નાખ્યું, અને બધી ફ્રેન્ડશીપો ચાલે છે એ ન થાય. આપણે એટલું સમજો કે આપણા નિયમો રહીને જ બધું કામ કરવું જોઈએ. ગરબા ગાવાની વાત છે એમાં ના જવાય, છોકરા છોકરી નાચે ને કરે એમાં આપણી ઇન્દ્રિયો ઠેકાને ના રહે. આપણી ઇન્દ્રિયો છે એ વિકળ થઈ જાય એની અંદર, અને પછી ન કરવાનું આપણે થઈ જાય. પણ એ મારાની આજ્ઞા છે કે ના જાઓ. આપણે લગ્ન કરીને તમારો વ્યવહાર કરો એમાં ભગવાન રાજી છે, પણ લગ્ન કર્યા વગર તમારી પ્રવૃત્તિ થતી હોય તો ભગવાન રાજી નથી, અને એમાં કોઈ સુખ આવતું નથી. તમે તો બધા જાણો છો કે એમને એમ બધું બારોબાર ભયબંધી કરી હોય એ પછી લોન ચાલે નહીં, અને પછી દુઃખ થાય, અને પેલો દારૂડીઓ મળ્યો હોય તો બિચારા પત્નીના કુકા બોલાવી દે, સારું ભીણાવે ને માર માર કરે. કેટલાક બીજાના ખાનદાની હોય છે ભાઈ તો સહન કરે છે, કેટલા મહિનાનો સમાચાર આવે છે, સહન કરે છે. પેલો બિચારો દારૂ પીને મારે, કેટલી વખત મારી બિચારા એના, પણ તમે મને ખાનદાની છે કે ના મારે આપણે નભાવવું છે, નભાવવું છે. કારણ કે એના જીવમાં સત્સંગ હોય, ભગવાનની ભક્તિ હોય, તો એને એમ થાય કે ભલે દુઃખ વેઠવું છે પણ કરવું છે. પણ પેલાને કંઈ ખબર પડે નહીં. કેટલી વખત પછી પત્ની પણ હોય છે કે પુરુષને હેરાન કરી નાખે. એટલે આ લગ્ન થયા, એ લગ્ન નથી, એક જાતની આપણી શું ફ્રેન્ડશીપ દિવસ. પાક્કું નથી થયું કે આપણે ભગવાનને રાજી કરવા માટે છે. લગ્ન એ સંસ્કાર છે. પતિ પત્નીને જે લગ્ન થયા, જે સમાજની વચ્ચે બ્રાહ્મણોની વેદો મંત્રોની અંદર ભગવાનની સાથે, તો એ આપણું જીવનભર નભાવવું જોઈએ એકબીજાને સહન કરીને. તો આપણે આ પ્રમાણે બરોબર ધ્યાન રાખીને કરવાનું છે. તો આ રંગ જે ચડ્યો છે, હવે જોગી આવો તે રંગ ચડાયો, એ બોલ્યા જ કરવાનું. જ્યારે પાર્ટીમાં જઈએ, બીજે ત્યાં જઈએ, ત્રીજે ત્યાં જઈએ, જ્યારે આપણી આવી ભૂલ થતી હોય ત્યાં પછી તરફ યોગી આવો રંગ ચડાયો, પેલા પાછું વળી જાય, તરત પાછું વળે, એકદમ આંચકો લાગવો જોઈએ આપણે, એકદમ આંચકો. ઇલેક્ટ્રિકનો કરંટ લાગે ને, ત્યાં મળે ઇલેક્ટ્રિક કરંટ લાગી જાય એમ. આવી રીતે જે આપણા નિયમનો ભંગ થતો હોય ત્યાં આગળ આંચકો લાગવો જોઈએ કે અમારાથી ન થાય. તો આપણે બધા સાચું છે અને આપણો સત્સંગ પછી ઉત્તર ઉત્તર વધશે. પછી ભલે તમે હાઈટ વાળાના થાવ અને બધા એસી વાળાના થાવ, તોય પણ એ લોકો સાવધાન સત્સંગ પાડ્યો છે અને એમાં ઘણા દાખલાઓ છે. તમને પણ આ સત્સંગ લાગ્યો છે, તે સત્સંગને એવી રીતે સાચવો કે સત્સંગ ભૂસાય નહીં, સત્સંગ ગૌ થાય નહીં અને નિયમ લોપાય નહીં. એ માટે બળ મહારાજ આપે એ પ્રાર્થના.